માર્કસની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય. દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો આરંભ જેમ યશાય પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે જો હું તારી આગળ મારા દૂતને મોકલું છું તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે. રાનમાં પુકારનારની એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો. તેમ યોહાન રાનમાં બાપ્તિસ્મા આપતો અને પાપોની માફીને સારું પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રસિદ્ધ કરતો હતો અને આખા યહૂદિયા દેશમાં તથા યરૂશલેમના રહેવાસીઓને તેની પાસે ગયા અને બધા પોતાના પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. અને યોહાનનો પોશાક ઊંટના રૂવાનો હતો અને તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તે તીડો તથા રાની મધ ખાતો હતો. અને તેણે એવું પ્રગટ કર્યું કે મારા કરતા જે સમર્થ છે તે મારી પાછળ આવે છે, તેના ચંપલની વાથરી હું આંખો વળીને છોડવા યોગ્ય નથી. મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું છે ખરું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે. અને તે દાડાઓમાં એમ થયું કે ઈસુ ગાલિલના નાઝરેથથી આવ્યો અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યો અને તરત પાણીમાં ઉપર આવીને આકાશ ઉઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની પેઠે પોતા પર ઉતરતા તેણે જોયો અને આકાશમાંથી એવી વાણી થઈ કે તું મારો વાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. અને તરત આત્મા તેને રાનમાં લઈ જાય છે અને રાનમાં 40 દાડા સુધી તે રહ્યો. શેતાનથી તેનું પરીક્ષણ થયું અને જંગલી પશુઓની સાથે તે હતો અને દૂતોએ તેની સેવા કરી. અને યોહાનના પરસ્વાધીન કરાયા પછી ઈસુ ગાલિલમાં આવ્યો અને દેવની સુવાર્તા પ્રગટ કરતા તેણે કહ્યું કે સમય પૂરો થયો છે અને દેવનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. અને તે ગાલિલના સમુદ્રના કાંઠે ચાલતો હતો, તેવામાં તેણે સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીધા, કેમકે તેઓ માછલા પકડનારા હતા. અને ઈસુએ તેઓને કહ્યું કે મારી પાછળ આવો અને હું તમને માણસોને પકડનારા કરીશ. અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેની સાથે ગયા અને ત્યાંથી થોડું આગળ જઈને તેણે જબ્દીના દીકરા યાકુબ તથા તેના ભાઈ યોહાનના વણમાં જાળો સાંધા દીધા અને તરત તેણે તેઓને બોલાવ્યા અને તેઓ પોતાના બાપ ઝબકીને નોકરીની સાથે વણમાં મૂકીને તેની પાછળ ગયા અને તેઓ કફરનહુમમાં ગયા અને તરત વિશ્રામ વારે સભાસ્થાનમાં જઈને તેણે ઉપદેશ કર્યો. તેઓ તેના ઉપદેશથી અચરજ થયા, કેમકે શાસ્ત્રીઓને પેઠે નહીં પણ જેને અધિકાર હોય તેની પેઠે તેણે તેઓનો ઉપદેશ કર્યો. અને તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો, તેણે બૂમ પાડી કે અરે ઈસુ નાજારી, અમારે ને તારે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે હું જાણું છું. એટલે દેવનો પવિત્ર નિશુએ તેને ધમકાવતા કહ્યું કે છાનો રહે અને તેનામાંથી નીકળી જાય. અને અશુદ્ધાત્મા તેને મંડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો. અને બધા એવા અચરજ થયા કે તેઓ માહે માહે પૂછવા લાગ્યા, આ શું છે? આ તો નવા ઉપદેશ છે, કેમકે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેનું માને છે. અને તરત તેની કીર્તિ આખા ગાલિલ પ્રાંતમાં ફેલાઈ ગઈ અને તેઓ સભાસ્થાનમાંથી નીકળીને યાકોબ તથા યોહાન સુદ્ધા તરત સિમોન તથા આંદ્રિયાના ઘરમાં ગયા. હવે સિમોનની સાસુ તાવે પડેલી હતી અને તરત તેઓએ તેના વિશે તેને કહ્યું અને પાછે આવીને તેણે તેનો હાથ ઝાલીને તેને ઉઠાડી અને તરત તેનો તાવ મટી ગયો અને એણે તેઓની સેવા કરી. અને સાંજે સૂરજ આથમ્યો હતો ત્યારે તેઓ બધા માંદાઓને તથા ભૂતવળગેલાઓને તેમની પાસે લાવ્યા અને બારણા આગળ આખું શહેર એકઠું થયું અને ઘણા જેઓ નાના પ્રકારના રોગથી પીડાતા હતા તેઓને તેણે સાજા કર્યા, ઘણા ભૂતોને કાઢ્યા અને ભૂતો તેને ઓળખતા હતા માટે તેણે તેઓને બોલવા દીધા નહીં. અને સવારે પો પાડતા પહેલા ઘણો વહેલો ઉઠીને તે બહાર ગયો અને ઉજ્જળ ઠેકાણે જઈને તેણે ત્યાં પ્રાર્થના કરી અને સિમોન તથા જેઓ તેની સાથે હતા તેઓ તેની પછવાડે ગયા. અને તે તેઓને મળ્યો ત્યારે તેઓને કહે છે કે સૌ તને શોધે છે. અને તે તેઓને કહે છે કે આપણે પાસેના ગામમાં જઈએ કે હું ત્યાં પણ ઉપદેશ કરું, કેમકે એ જ માટે હું આવ્યો છું. અને આખા ગાલિલમાં ફરીને તેઓના સભાસ્થાનોમાં જઈને તે ઉપદેશ કરતો હતો ને ભૂત કાઢતો હતો. અને એક કવળીઓ તેની પાસે આવે છે અને તેને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે જો તારી ઈચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે. ને ઈસુને દયા આવીને હાથ લાંબો કરીને તેને અડક્યો અને તેને કહે છે કે મારી ઈચ્છા છે તો સૂત થા, અને તરત તેનો કોળ ગયો અને સૂત થયો, અને તેણે સખત તાકીદ કરીને તરત તેને બહાર મોકલ્યો. અને તે તેને કહે છે કે જોજે, કોઈને કંઈ કહેતો ના, પણ જઈને પોતાને યાજકને દેખાડ, અને જે કંઈ મૂસાને ફરમાવ્યું તેનું તારા શુદ્ધિકરણ લીધે તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ કર. તે નીકળી જઈને તે વાત એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવા લાગ્યો કે ઈસુ ફરી શહેરમાં ઉગાડી રીતે જઈ ન શક્યો, પણ બહાર ઉજ્જડ જગાવામાં રહ્યો અને લોક ચોમેરથી તેની પાસે આવતા હતા. આમેન.
માર્કલી લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય. તે કેટલાક દિવસ પછી તે ફરી કફરનહૂમમાં ગયો ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે તે ઘરમાં છે, અને એટલા બધા લોક એકઠા થયા કે દરવાજા પાસે પણ જગ્યા નહોતી, અને તે તેઓને વાત સંભળાવતો હતો. અને ચાર માણસોએ ઉંચકેલા એક પક્ષ સાથીને તેઓ તેની પાસે આવ્યા, અને ભીડને લીધે તેઓ તેની પાસે આવી ન શક્યા. એટલે જ્યાં તે હતો ત્યાંનું છાપરું તેઓએ ઉકેલ્યું, અને તે તોડીને જે ખાટલા પર તે પક્ષ સાથી સૂતો હતો તે તેઓએ ઉતાર્યો. અને ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષ સાથીને કહે છે કે દીકરા, તારા પાપ માફ થયા છે. પણ કેટલા એક શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના હૃદયોમાં વિચારતા હતા કે આ માણસ આવી રીતે કેમ બોલે છે, એ તો દુર્ભાષણ કરે છે. એક એટલે દેવ, તે વિના પાપની માફી કોણ આપી શકે. અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે કે એ ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું કે તમે તમારા હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો. આ બેમાંનું વધારે સહેલું કયું છે? એટલે પક્ષઘાતીને એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે, અથવા એમ કહેવું કે ઉઠ ને તારો ખાટલો ઊંચકીને ચાલ. માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે એમ તમે જાણો, માટે પક્ષઘાતીને તે કહે છે કે હું તને કહું છું કે ઉઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા. અને તે તરત ઉઠ્યો, એટલે ખાટલો ઊંચકીને સૌના દેખતા ચાલ્યો ગયો. આથી સૌએ અચરજ પામીને તથા દેવનો મહિમા આપીને કહ્યું કે અમે કદી આવું જોયું નથી. અને તે ફરી સમુદ્રને કાંઠે ગયો, અને બધા લોકો તેની પાસે આવ્યા, ને તેણે તેઓને બોધ કર્યો. અને રસ્તે જતા તેણે અલ્ફીના દીકરા લેવીને દાણી ચોકી પર બેઠેલો જોયો, અને તે તેને કે મારી પાછળ ચાલ, અને તે ઉઠીને તેની પાછળ ચાલ્યો. અને એમ થયું કે તે તેના ઘરમાં જમવા બેઠો હતો, ને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુ તથા તેના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણા હતા અને તેની પાછળ ચાલતા હતા. અને શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેને દાણીઓની તથા પાપીઓની જોડે જમતો જોઈને તેના શિષ્યોને કહ્યું કે તે તો દાણીઓની તથા પાપીઓની જોડે ખાય છે અને પીવે છે. અને ઈસુ એ સાંભળીને તેઓને કહે છે કે જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. હું ન્યાયીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું. અને યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતા હતા, અને તેઓ આવીને તેને કહે છે કે યોહાન તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તારા શિષ્યો ઉપવાસ નથી કરતા, એનું શું કારણ? અને ઈસુએ તેઓને કહ્યું કે વર જાણ્યાઓની સાથે હોય ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વર તેઓની સાથે છે તેટલા વખત સુધી તેમનાથી ઉપવાસ કરી શકાય નહીં, પણ એવા દિવસ આવશે કે જ્યારે વર તેઓની પાસેથી લઈ લેવાશે ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે. તે કોરા લુગડાનું થીગડું જૂના વસ્ત્રને કોઈ દેતું નથી, જો તે દે તો નવું જોડેલું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વધારે ફાટી જાય છે, અને નવો દ્રાક્ષારસ જૂની મસકોમાં કોઈ ભરતું નથી, જો ભરે નવો દ્રાક્ષારસને ફાડી નાખે છે તથા મસકો બંનેનો નાશ થાય છે, પણ નવો દ્રાક્ષારસ નવી મસકોમાં ભરવા આવે છે. અને એમ થયું કે વિશ્રામવારે તે દાણાના ખેતરોમાં થઈને જતો હતો, અને તેના શિષ્યો ચાલતા ચાલતા કરણસા તોડવા લાગ્યા. અને ફરોશીઓએ તેને કહ્યું કે જો વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે? અને તેણે તેઓને કહ્યું કે દાઉદને અગત્ય હતી તે તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે શું કર્યું એ તમે કદી નથી વાંચ્યું? એટલે કે અબ્યાથાર મુખ્ય યાજક હતો, ત્યારે દેવના ઘરમાં બેસીને જે અર્પેલી રોટલીઓ યાજકો સિવાય કોઈને ખાવાને ઉચિત નથી તેણે ખાધી, તેમજ તેના સાથીઓને પણ આપી. અને તેણે કહ્યું કે વિશ્રામમાં માણસને અર્થ થયો, માણસ વિશ્રામવારનો અર્થ નહીં, માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે. આમેન.
માર્કની સુવાર્તા ત્રીજો અધ્યાય. અને તે ફરી સભાસ્થાનમાં ગયો, અને ત્યાં એક માણસ હતો કે જેનો હાથ સુકાઈ ગયેલો હતો, અને વિશ્રામવારે તેને સાજો કરશે કે નહીં તે વિશે તેઓ તેના પર નજર રાખી. એ માટે કે તેના પર દોષ મૂકે અને પેલા સુકાયેલા હાથવાળા માણસને તે કહે છે કે વચમાં ઊભો થા, અને તેઓને કહે છે વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું, જીવને બચાવો કે તેને મારી નાખો, કયું ઉચિત છે? પણ તેઓ છાના રહ્યા અને તેઓના હૃદયની કઠણતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સા સહિત ચો તરફ તેઓ ભણી જોઈને તે માણસને કહે છે કે તારો હાથ લાંબો કર, અને તેણે તે લાંબો કર્યો. તેનો હાથ સાજો થયો અને શી રીતે તેનો નાશ કરવો તે વિશે ફરોશીઓને બહાર લઈ જઈને તરત હેરોદિયોની સાથે તેની વિરુદ્ધ મનસૂબો કર્યો. અને ઈસુ પોતાના શિષ્યો સુધા નીકળીને સમુદ્રની પાસે ગયો અને ગાલિલમાંથી ઘણા લોકો તેની પાછળ ગયા, તેમજ યહૂદિયામાંથી તથા યરૂશાલેમમાંથી તથા અદુમમાંથી તથા યર્દનને પેલે પારથી તથા તૂર તથા સિદ્ધોની આસપાસના ઘણા લોકો તેણે જે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા. અને લોકથી પોતે દબાય નહીં માટે તેણે ભીડના કારણથી પોતાને સારું હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું, કેમ કે તેણે ઘણાને સાજા કર્યા હતા અને તેથી જેટલા માંદા હતા તેટલા તેને અડકવા સારું તેના પર તૂટી પડતા હતા. અને અશુદ્ધ આત્માઓને જ્યારે તેણે દીઠો ત્યારે તેઓ તેને પગે પડીને પોકારી ઉઠ્યા કે તું દેવનો દીકરો છે. અને તેણે તેઓને બહુ તાકીદ કરી કે મને પ્રગટ ન કરો. અને તે પહાડ પર ચડ્યો ને જેઓ એને પસંદ કર્યો તેઓએ તેને બોલાવ્યા અને તેઓ તેની પાસે આવ્યા અને તેણે બારને નિમ્યા એ માટે તેઓ તેની સાથે અને તે તેમને ઉપદેશ કરવા મોકલે અને કે તેઓ અધિકાર પામીને ભૂતો કાઢે. અને સિમોનની અટક તેણે પિત્તર પાડી તથા જબદીનો દીકરો યાકુબ તથા યાકુબનો ભાઈ યોહાન તેઓની અટક તેણે બને રગેસ પાડી એટલે ગર્જનાના દીકરા અને આન્દ્રિયા તથા ફિલિપ તથા માથી તથા થોમા તથા અલ્ફીનો દીકરો યાકુબ તથા થદ્દી તથા સિમોન કનાની તથા તેને પરિસ્વધિન કરનારા યહુદા ઇસ્કારિયોત એ બારને તેણે નિમ્યા. અને તે ઘરમાં આવે છે અને ફરી એટલા બધા લોકો એકઠા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા. અને તેના સગાઓ તે સાંભળીને તેને પકડવા બહાર નીકળ્યા, કેમ કે તેઓને કહ્યું કે તે ઘેલો છે. અને જે શાસ્ત્રીઓ યરૂશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું તેનામાં બાલ જબુલ છે અને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે. અને તેણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં તેઓને કહ્યું કે શેતાન શેતાનને કેમ કાઢી શકે, અને જો કોઈ રાજ્યમાં માહોમાએ ફૂટ પડી હોય તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી, અને જો કોઈ ઘરમાં માહોમાએ ફૂટ પડી હોય તો તે ઘર સ્થિર રહી શકશે નહીં, અને જો શેતાન પોતાની સામે થયો હોય ને પોતાનામાં ફૂટ પડી હોય તો તે નભી શકતો નથી, પણ તેનો અંત આવ્યો જાણો. બળવાનના ઘરમાં બેસી જઈને જો કોઈ તે બળવાનને પહેલા ન બાંધે તે તેનો સરસામાન લૂંટી શકતો નથી, પણ તેને બાંધ્યા પછી તે તેનો લૂંટી લેશે. હું તમને ખચિત કહું છું કે માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે જે દુર્ભાષણો તેઓ કરે તે સર્વની તેમને માફી મળશે, પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે તેને માફી કદી મળશે નહીં, પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહેલો છે, કેમ કે તેઓ કહેતા હતા તેને અશુદ્ધ આત્મા વળગેલો છે. અને તેના ભાઈઓ તથા તેની માં આવ્યા અને બહાર ઉભા રહીને તેને બોલાવવા તેઓએ તેની પાસે માણસ મોકલ્યું. અને ઘણા લોકો તેની આસપાસ બેઠેલા હતા. તેઓએ તેને કહ્યું કે જો તારી માં તથા તારા ભાઈઓ બહાર ઉભા છે ને તને શોધે છે. અને તેણે તેઓને ઉત્તર આપ્યો કે મારી માં તથા મારા ભાઈઓ કોણ છે? અને જેઓ તેની આસપાસ બેઠેલા હતા તેઓની ભણી ચો તરફ જોઈને તે કહે છે, જો મારી માં તથા મારા ભાઈઓ, કેમ કે જે કોઈ દેવની ઈચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બેન તથા મારી માં છે.
માર્કની લખેલી સુવાર્તા તેનો ચોથો અધ્યાય. અને તે સમુદ્ર કાંઠે ફરી બોધ કરવા લાગ્યો અને અતિ ઘણા લોકો એકઠા થયા હતા, માટે તે સમુદ્રમાં હોડી પર ચડીને બેઠો અને બધા લોકો સમુદ્રની પાસે જમીન પર હતા. અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણો બોધ કર્યો અને તેના બોધમાં તેણે તેઓને કહ્યું કે સાંભળો, જુઓ, વાવનાર વવાને બહાર ગયો અને એમ થયું કે તે વાવતો હતો ત્યારે કેટલાક બે રસ્તાની કોરે પડ્યા ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા અને બીજા પથ્થરવાળી ભોંયમાં પડ્યા જ્યાં ઘણી માટી ન હતી અને ભોંય ઊંડી ન હતી, માટે તે તરત ઉગી નીકળ્યા અને સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા અને તેને જળ ન હતી માટે તે સુકાઈ ગયા અને બીજા કાંટાના જાળામાં પડ્યા અને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યા અને તેને ફળ ન આપ્યું અને બીજા સારી ભોંયમાં પડ્યા અને તેને ઉગનારું તથા વધનારું ફળ આપ્યું, 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપ્યા. અને તેણે તેઓને કહ્યું કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. અને જયારે તે એકાંતમાં હતો ત્યારે 12 શિષ્ય સુધા જેઓ તેની પાસે હતા તેઓ તેને એક દ્રષ્ટાંત વિશે પૂછ્યું અને તેણે તેઓને કહ્યું કે દેવના રાજ્યનો મર્મ તમને અપાયો છે, પણ જેઓ બહારના છે તેઓને સરોવાતો દ્રષ્ટાંતમાં અપાય છે, અને એ માટે કે તેઓ જોતા જુએ પણ જાણે નહીં અને સાંભળતા સાંભળે પણ સમજે નહીં, રખેને તેઓ ફરે ને તેઓને પાપની માફી મળે. અને તે તેઓને કહે છે કે શું તમે આ દ્રષ્ટાંત સમજતા નથી? તો સર્વ દ્રષ્ટાંતો કઈ રીતે સમજશો? વાવનાર વચન વાવે છે, દ્રષ્ટાની કોર પરના એ છે કે જ્યાં વચન વવાય છે ને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓના તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે, અને એમ જ જો પથ્થરવાળી બોયમાં વવાયેલા તેઓ એ છે કે જેઓ વચન સાંભળીને તરત ફરકથી તે માની લે છે અને તેમના પોતામાં જળ હોતી નથી, પણ તેઓ થોડી વાર ટકે છે પછી વચનને લીધે દુઃખ તથા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે. અને બીજા કે કાંટાઓમાં વવાયેલા તે એ છે કે જો એ વચન સાંભળ્યું પણ આ કારણની ચિંતાઓ તથા દોલતની માયા તથા બીજી વસ્તુઓનો લોભ તેમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે ને તે નિષ્ફળ થાય છે. અને જો સારી બોયમાં વવાયેલા તેઓ એ છે કે જેઓ વચન સાંભળે છે ને તેને ગ્રહણ કરે છે ને 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપે છે. અને તેણે તેઓને કહ્યું કે શું માપ તળે અથવા કાટલા તળે મૂકવા સારું કોઈ દીવો લાવે છે? શું દીવ પર મૂકવા સારું નહીં? કેમ કે જે કંઈ છાનું છે તે એ માટે કે તે પ્રગટ કરાય, અને જે ગુપ્ત રાખેલું તે એ સારું કે તે પ્રગટમાં આવે. જો કોઈને સાંભળવાને કાન હોય તો તેને સાંભળવું. અને તેણે તેઓને કહ્યું કે તમે શું સાંભળો છો એ વિશે સાવધાન રહો, જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે અને તમને વધતું અપાશે, કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે ને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. અને તેને કહ્યું કે દેવનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ વનમાં બી નાખે અને રાત દ્વારા ઊંઘે તથા જાગે અને તે બી ઉગે ને વધે, પણ તે સી રીતે તે જાણતો નથી, પણ તો પોતાની મેળા ફળ આપે છે, પહેલા અંકુર પછી કણસલું પછી કણસામાં પૂરા દાણા, પણ દાણા પાક્યા પછી તરત તે દાંતરડું લગાડે છે કેમ કે કાપણીનો વખત થયો છે. અને તેને કહ્યું કે દેવના રાજ્યને શાની સાથે સરખાવીએ અથવા તેને શાની ઉપમા આપીએ? એ તો રાયના દાણાના જેવું છે, ભોયમાંથી વવાય છે ત્યારે પૃથ્વી પરના સર્વ અભિકર્તા તે નાનું છે, પણ વાવ્યા પછી એ ઉગી નીકળે છે ને સર્વ છોડવા કરતા મોટું થાય છે ને તેને એવી મોટી દાળ પણ થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે. અને એવા ઘણા દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી શકતા હતા તેમ તેઓને વચન કહેતો હતો, અને દ્રષ્ટાંત વિના તેઓને કંઈ કહેતો નહોતો, પણ પોતાના શિષ્યોને એકાંતમાં તે સર્વ વાતોનો ખુલાસો કરતો. અને તે દાડે સાંજ પડી ત્યારે એ તેઓને કહે છે કે આપણે પેલે પાર જઈએ, અને લોકોને મૂકીને તે હતો એમને એમ તેઓ તેને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી અને પવન મોટું તોફાન થયું ને હોડીમાં મોજાઓ એવા ઉછળી આવ્યા કે તે ભરાઈ જવા લાગી. અને ડસુભાઈ ઓશિકા પર માથું ટેકવીને તે ઊંઘતો હતો અને તેઓ તેને જગાડીને કહે છે કે ઉપદેશક, અમે નાશ પામીએ છીએ તેની તને શું કઈ ચિંતા નથી? અને તેને ઉઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે છાનો રે શાંત થા, અને પવન બંધ થયો ને મહા શાંતિ થઈ. અને તેણે તેઓને કહ્યું કે તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ એ વિશ્વાસ નથી? અને તેઓ બહુ ભીધા તથા માયા માયા બોલ્યા કે આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે? ઈશ્વર પિતા તેનો વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.